અનુપમની હે અમૃતધારા, તારીખ 21 માર્ચ 2022, શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉપાસનાધામ વેમારમાં આયોજિત મારા વહાલા સાહેબ દાદા ત્રિદિવસીય શિબિરમાં સદગુરુ સંત પૂજ્ય અશ્વિનદાદાએ રૂડા આશીર્વાદ અને માર્ગદર્શન આપ્યા, જે આ વિભાગમાં સમાવ્યા છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય, સાહેબજીના વાલા સર્વે સંતો, સર્વે અક્ષર મુક્તોની જય જય જય. એમ આપણા અનેક જન્મોના સુકૃતને કારણે, માતા પિતાના સંસ્કારને આશીર્વાદથી આપણને દરેક જન્મે આધ્યાત્મિક પ્રગતિ કરવાનો એન કેન પ્રકારેણ પ્રભુ મોકો પ્રાપ્ત કરાવે છે. એ જ રીતે મારા જીવનનું સૌથી મોટું સદભાગ્ય કે મારા જીવનકાળ દરમિયાન મને ગુરુહરિ સાહેબ દાદાનો સંબંધ અને સંપર્ક મળ્યો. એમને મને યોગી બાપાનો ધબ્બો ખવડાવ્યો અને એમાંથી આખા જીવનને એમની જ નજર હેઠળ એમને ઘડતર ચડતર માર્ગદર્શન આશીર્વાદ બળ હૂંફ પ્રેમ એની સગળી જીવંત અનુભૂતિ કરાવી. મેં જ્યારે જ્યારે દૂર જવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને જ હાથ પકડી ખેંચીને એમની સાથે રાખ્યો. એટલે એ જ એમનું જીવન કાર્ય અને એ જ હેતુથી એ મનુષ્ય શરીર ધારીને વર્તમાન કાળે પણ પૃથ્વી પર વિચરી રહ્યા છે. યોગી બાપાની આજ્ઞાથી ગુરુહરિ સાહેબ દાદાએ જ પોષણ આપી, પ્રેમ માર્ગદર્શનને ધક્કો મારીને બાપાની સેવામાં મોકલ્યો. ત્યારે યોગી બાપા જ ભગવાનના સ્વરૂપ તરીકે અને હજુ આ સ્વરૂપનું જ્ઞાન સમજણ બાકી નહોતી થઈ એટલે ગુરુ તરીકે એક સંત સાધુ ગુરુ અને એવા પ્રતાપી ને જણા ખોળામાં માથું નાખીને જીવનની શાંતિ પ્રાપ્ત થાય, જેના પેટને ઓસીકું બનાવીને સુવાની પણ મજા આવે એવો યોગી બાપાના પાસે મને સાહેબ દાદાએ સેવામાં મૂક્યો. અને સમય આવ્યો એટલે યોગી બાપાએ જ જસુભાઈને ભલામણ પત્ર લખીને એમની પાસે પાછો મોકલી આપ્યો. અને હું વારે વારે કહું છું કે મારા ગમે તેવા સ્વભાવ પ્રકૃતિ હોવા છતાંય પણ બાપાની ભલામણથી એમને મને એમની સાથે રાખ્યો, નભાવ્યો અને ખૂબ પ્રેમ આપ્યો. યોગી બાપા પાસેથી સાહેબ દાદા પાસે આવ્યા. સાહેબ દાદા ત્યારે દાદુ કાકાની આજ્ઞા પ્રમાણે કાર્ય કરતા. દાદુ કાકાએ કહ્યું પપ્પાજીની પાસે રહો. સાથે સાથે સોનાબાનો સ્નેહ ને પ્રેમ મળ્યો. મારી ખાનગી વાત, મારે ને સાહેબ દાદાને ઘણી વખત ઠેરી જાય, એ જે કહે એ મારી બુદ્ધિ અક્કલમાં ઉતરે નહીં, હું કરવા કબૂલ થઉં નહીં. પણ બાનો પ્રેમ સ્નેહ અને બા મીડિયેટર, એ એવો મેર પાડી દે કે જે આજ સુધી પડેલો છે જે તમે જુઓ છો. પણ આવું દરેકને બને. પોતાના જીવનમાં આજે કહે છે કે સંતો ની સાથે આત્મબુદ્ધિને પ્રીતિ કરવી. પણ અમારા સમયની મુશ્કેલી હતી કે અમે અમારા સહધ્યાયી મિત્ર સાથીદાર તરીકે જ એમની છબી જે અમારા હૃદયમાં હતી એમાંથી ગુરુ કે પ્રભુ ધારક કે ગુણાતીત ને બધું તો થોડી મુશ્કેલ બાબત હતી અમારા માટે. અને એટલે તમે નસીબદાર છો, ભાગ્યશાળી છો, અને એટલે જ અમે તમારો મહિમા સમજીએ છીએ કે તમારા હૃદયમાં તો સાહેબ દાદાની છબી ફ્રોમ ધ ડે વન પહેલા દિવસથી આવી છે. શાંતિદાદા જેવા અદ્ભુત સાથીદાર આપ્યા અને યોગી બાપાએ એની ઓળખાણ કરાવી કે તમે ગયા જન્મના ભાઈઓ છો, આ જન્મે ભાઈ થઈને રહેજો. સાહેબ અને સાહેબની સાથે શાંતિદાદા, બાકીના સાથીદારો, કાકાજી, પપ્પાજી, યોગી બાપાના જેવો જ ભાવ સાહેબ દાદા એમને વિશે રાખે એટલે સ્વાભાવિક અમને બધાને પણ એવો જ ભાવ થાય. અને એવા જ ભાવથી એમને એમનું સેવન કર્યું છે. મને વ્યક્તિગત રીતે અમારા બધા ભાઈઓમાં બપ્પાજીની નિજ સેવામાં રહેવાનો સૌથી વધારે સમય મને મળ્યો છે, એટલે મને પપ્પાજીની સેવામાં, બહેનોને લગતી ગુણાતી જ્યોતની સેવામાં મને સૌથી વધારે સમય મળ્યો છે. યોગી બાપા સાથે પણ નિજ સેવામાં રહેવાનો આ બધા ભાઈઓની સરખામણીમાં મને સૌથી વધારે સમય મળ્યો છે. સાહેબ દાદા ઘણી વખત કહે છે કે યોગી બાપા સાથે અમે વેકેશનમાં સેવામાં જતા, પણ એ પછી પણ એમની જ કૃપાથી યોગી બાપાની નિજ સેવામાં રહેવાનો લાભ મળ્યો. એમની જ આજ્ઞાથી પપ્પાજીની, સંતો ભક્તોના સેવાનો લાભ મળ્યો. જે 1971માં હજુ યોગી બાપા તો છે જ, અને 1971માં 23 જાન્યુઆરીએ યોગી બાપા એમના જીવનલીલા સંકેલી લે એ પહેલાં ખુદ પપ્પાજીએ જ યોગી બાપાની મૂર્તિ પાછળ લખીને આશીર્વાદ આપ્યા કે સાહેબની સેનાના સેનાની બની અને પારહો મૂકીને ભળો. પારહો મૂકીને ભળો એ આજ્ઞા યોગી બાપાએ કરી. મેં એનું અર્થઘટન એવું કરેલું કે હવે મારી રીતે, મને ફાવે, મારા મગજમાં ઉતરે, મેં જે આ મારો બધો ભૂતકાળનો અનુભવ એ બધો મૂકીને હવે શરણાગત ભાવથી સાહેબના શરણોમાં રહેવાનું છે, એવો સીધી લીટીનો નિર્દેશ મને પપ્પાજીએ કર્યો. એટલે મારા માટે બહુ સલામતી થઈ ગઈ. બાપા ધામમાં ગયા પછી શું કોણ, પછી તો બધા બહુ સ્વરૂપો, આપણી ગુણાતી સમાજની બધી બહુ વિવિધ શાખાઓ અને બધાની સાથેનો અંગત અને ઘનિષ્ઠ પરિચય, પણ એક સીધો જ નિર્દેશ ગુરુ હરિ સાહેબ દાદા ઉપર કરવાની અતિશય કૃપા અને મારી રક્ષા થાય એવી આજ્ઞા અને આશીર્વાદ પપ્પાજીએ 11 જાન્યુઆરી 1971 આપી. હવે આ પારહો મૂકવાની પણ વાત કરું તો જ્યારે અમે 70માં ફેક્ટરી કરવાનું નક્કી કર્યું ત્યારે નથી કરવી એ મેં સાહેબને ઘસીને ના પાડી દીધી. મારે સાહેબને સંબંધ એવો છે કે એટલે કરવાનું, પણ એની સામે મારે મારો જે વ્યક્તિગત અભિપ્રાય હોય એ એમની આગળ જણાવી દેવાનો. પછી વર્ષોના અનુભવે તમે જાણો છો અને હું સમજ્યો છું, છેલ્લે કરવું તો એ જે કહે છે એ જ પડે છે. અમે સાહેબને કહ્યું કે આ બધું છોડીને આવ્યા, આપણે સંસ્થા પણ છોડી, છાત્રાલય છોડી, સંસ્થા છોડી, હવે ભજી ખાઈએ, આ બધું ઉપાધિ કરવાની શું છે? તો કે ના કરવું છે. એટલે તમે જુઓ કે મેં એવું કહ્યું કે આ પાર્ટનરશિપ ડેટ તૈયાર થાય છે ને એમાં તમે પાર્ટનર તરીકે તમે સહી કરો તો અમે તમારા, તમે યોગી બાપાના ભાગીદાર તો અમે તમારા ભાગીદાર થઈએ. પણ બળથી કળથી છળથી જેને કામ કરતા અને કરાવતા આવડે એમને ભાગીદાર તરીકે સહી નહીં કરી અને અમને બધાને ધંધે લગાડી દીધા. પછીનો ઇતિહાસ તો બહુ જાણીતો છે, તમે જાણો છો. ઝાંસીમાં અમે તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર રહેવા આવ્યા. 1976માં અનુપમ મિશન ટ્રસ્ટ તરીકે, પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થયું. સોનાબાના પ્રાગટ્ય દિનનો એ દિવસ શ્રાવણ સુધી બ્રિજ, તારીખ હતી 13 ઓગસ્ટ. એ પ્રશ્ન પણ એવો થયો કે બધું તમને લાંબી વાત ટૂંકી કરું. જમીન શોધતા શોધતા યોગી બાપાએ જે ભૂમિ ઉપર પગલા કર્યા છે અને આશીર્વાદ આપ્યા છે એ ભૂમિ જ યોગી બાપાએ મેળવી આપી, જે આપણી મોગરી તપોભૂમિ બ્રહ્મજ્યોતિ. સાહેબ દાદા, કાકાજી, પપ્પાજી, સોનાબા બધાએ એક અવાજે એ જગ્યા પસંદ કરી. 18 ખેડૂતના નાના નાના ટુકડા હતા. અમારા રતિકાકા અને વિઠ્ઠલદાસની મહેનતથી એ 18 જે ખેડૂતો એમની સાથે મસલત કરીને દસ્તાવેજ કરવાનો નક્કી થયો. એટલે ફરી પ્રશ્ન આવ્યો કે આમ તો સાહેબે ફેક્ટરીની ભાગીદારીની સહી નહીં કરેલી, પણ હવે સાહેબ ગુરુ, ગુરુનું સ્થાન, સંસ્થા, સંસ્થાના પ્રમુખ, અને હવે એની મિલકત સૌથી પહેલી વસાવાની આવે છે. 71માં ટ્રસ્ટ બન્યું. ટ્રસ્ટના પ્રમુખ જસભાઈ શંકરભાઈ પટેલ સ દ પોતે એમ કરીને સહી કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે, વડોદરા ચેરિટી કમિશનરની ઓફિસમાં ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવવા માટે જસભાઈ શંકરભાઈ પટેલ જાતે ઉપસ્થિત રહ્યા હતા. ચેરિટી કમિશનરે અમને પ્રશ્ન પૂછ્યો કે ટ્રસ્ટનું ટ્રસ્ટ ફંડ જમા કરો કેટલું છે, તો ટ્રસ્ટ થાય? કશું માલ મિલકત વગરનું ટ્રસ્ટ કેવી રીતે બને? અને અમને આ કોઈ કાયદા કાનૂન કશી ખબર નહીં. કોલેજમાંથી ભણતા ભણતા આ માર્ગે પડ્યા. 7-12ની નકલનો અભ્યાસ તો સારું તો વિઠ્ઠલદાસ હતા, રતિકાકા હતા, મોગરી ગામના પટેલો હતા. આ ટ્રસ્ટ રજિસ્ટરનું પણ એવું જ કે શું કરવું પડે. એટલે પેલા કમિશનરે જ સલાહ આપી કે ઓછામાં ઓછા 500 રૂપિયાનું તમે ટ્રસ્ટ ફંડ બતાડો તો એમની નોંધણી થાય. કંઈ મિલકત હોય તો નોંધણી થાય ને, મિલકત વગર નોંધણી શેની થાય? ત્યારે જસુભાઈએ પોતાના પાકીટમાંથી 500 રૂપિયા કાઢી અને ચેરિટી કમિશનરના એમાં જમા કરાવ્યા અને 500 રૂપિયાનું ટ્રસ્ટ અનુપમ મિશન તરીકે ઊભું થયું, રજીસ્ટર થયું. એ એક જ જગ્યા એવી કે જ્યાં એમને સહી કરી અને જ્યાં એમને એમના ખિસ્સામાં રાખેલું જે ધન એ અર્પણ કર્યું. 86 જગ્યા લીધી, 10 વર્ષ શ્રમયજ્ઞ ચાલ્યો. 26 જાન્યુઆરી 1986 ત્યારે અમે વિદ્યાનગરના ભાડાના મકાનો ખાલી કરી અને બ્રહ્મજ્યોતિ ઉપર રહેવા માટે ગયા. સાહેબે એમ કહ્યું કે જ્યાં સુધી પપ્પાજી છે, બા છે, અહીંયા બહેનોનો આશ્રમ છે, આપણી એ સેવા છે, એટલે હું અનુપમમાં રહીશ, તું ને શાંતિભાઈ બધાને લઈને બ્રહ્મજ્યોતિ રહેવા જાઓ. યજ્ઞેશભાઈ, પરેશભાઈ, દીનાભાઈ, પ્રફુલ્લભાઈ, એ જે આખી ટુકડી તે સાહેબની સાથે અનુપમમાં રહ્યા. મોટા પુરુષની દરેક ક્રિયા અને આપણા જીવનમાં બનતા દરેક પ્રસંગો એ કલ્યાણકારી, હિતકારી અને મંગલકારી હોય છે. એ જ્યારે એના પરિણામો આવે ત્યારે આપણને દેખાય છે. અમને તો એમ હતું કે આપણી સંસ્થા, આપણી જગ્યા, આપણી રહેવાની વ્યવસ્થા, હવે સાહેબ આપણી સાથે રહે અને આપણે એમ જ ઈચ્છીએ ને, અને સાહેબ વગર ત્યાં રહેવાનું શું જીવન શું. સંજોગો બધા, સમય પસાર થતો ગયો, સંજોગો બધા એવા ગોઠવાતા ગયા અને ગુરુહરિ સાહેબ દાદા પણ અમારી સાથે સાધુઓનો નિવાસ પરિમલમાં આવીને સાથે આ પરેશભાઈ, યજ્ઞેશભાઈ, દીનાભાઈ, પ્રફુલ્લભાઈ બધાને લઈને આવ્યા. અને પછીનું આખું ચિત્ર ધીરે 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 બદલાતું ગયું. ઘણા બધા પ્રસંગો છે એટલે આ બધું આપણા માટે સ્મૃતિ કરવાનું, વાગોળવાનું. મોટા પુરુષે આપણા જીવનમાં શું કર્યું, કેમ કર્યું, સાથી કર્યું, એ બધા આપણા પોતાના પ્રશ્નોના જવાબ પ્રભુ જ આપણને આપણી સામે આ બધું કરી કરાવીને બતાડીને આપે છે. કે ત્યારે આપણા મનની શંકાઓ ટળે છે, સમાધાન મળે છે અને આપણી દ્રઢતા થતી જાય છે. એટલે શાંતિદાદાએ કહ્યું એ પ્રમાણે મારા વાલા ગુરુદેવ સાહેબ દાદાનું મહાત્મ દિન પ્રતિદિન ઉત્તરો ઉત્તર વધતું જાય છે. ત્યારે શાંતિદાદાએ યુવતીની શિબિરમાં એક બહુ સુંદર નાનું સૂત્રાત્મક એક વાક્ય આપ્યું હતું કે સાંભળ્યું અને સ્વીકાર્યું. મેં એના ઉપર થોડું ચિંતન કર્યું. હમણાં જ ગુરુહરિ સાહેબ દાદાનો આશીર્વાદનો છેલ્લો શબ્દ હતો સહજાનંદ. આપણા પ્રભુનું નામ છે સહજાનંદ અને આપણે જે પ્રાપ્તિ કરવી છે તે સહજાનંદ. અને સૌનાય માટે સાહેબ દાદાએ બધાને માટેની અલગ 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 કક્ષાની વાત કરીને મૂળ મુદ્દો સહજાનંદ તરફ લઈ જવાનો આપણને સૌને નિર્દેશ કર્યો છે. પોતે સહજ આનંદની અવસ્થામાં જીવે છે, એક પહેલી બાબત. કોઈ કહે કે ના કહે, કોઈનું સર્ટિફિકેટ મળે કે ના મળે, એ પોતે એમના પોતાના જ આનંદમાં, કેપમાં, મસ્તીમાં જે રીતે જીવી રહ્યા છે એને આપણે આપણી બુદ્ધિ અક્કલ પ્રમાણે સહજાનંદ એમ કહી શકીએ. એ સહજાનંદ છે એમ નથી કહેવાનું. જોજો, બફાટ નહીં કરતા. એવો બફાટ સત્સંગમાં ના થાય. એમનું જે સ્ટેટસ છે, એમની જે અવસ્થા છે, મારે, તમારે, આપણે આનંદ માટે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ વિચારનો આધાર લેવો પડે છે અને ત્યારે આપણને આનંદ આવે છે. અને એટલા સમય પૂરતો આનંદ આવે છે, વળી પાછા આપણે જે હતા એના એ થઈ જઈએ છીએ. તો સાહેબની સ્થિતિનું બૌદ્ધિક રીતે વર્ણન કરવું હોય તો એ સવારે, બપોરે, સાંજે, શહેરમાં, ગામડામાં, દેશમાં, વિદેશમાં, જાગતા, ઊંઘતા, ચાલતા, હાલતા, વાત કરતા, વ્યવહાર કરતા, અરે ભોજન કરતા પણ જે છે એનો સહજતાથી એટલો આનંદ માણી રહ્યા છે કે જેને આપણે સહજાનંદની અવસ્થા એવું બૌદ્ધિક શબ્દો દ્વારા વર્ણન કરી શકીએ. આટલો મારામાં ને એમનામાં ભેદ સમજાય તો એમનો મહિમા સમજાય. મારા જેવા જ હું એમને માનતો તો ન માનું છું તો પછી કંઈ પ્રાપ્તિ કરવાની રહેતી નથી. કે તો પહેલામાં પહેલું સાહેબ દાદાએ આપણી પરીક્ષા પણ લીધી. એમાં મુદ્દાની વાત હવે કે પહેલામાં પહેલું આપણે સત્સંગી કે આવું ભગવાનનું સ્વરૂપ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી, સર્વવ્યાપી, સર્વનિયંતા, સર્વના કરતા હર્તા, હિતકારી ને હેતકારી એની નિષ્ઠા સૌથી પહેલી પાકી. એ મારી ઉપાસ્ય મૂર્તિ, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એનું મારા જીવનમાં, મારા હૃદયમાં સર્વોપરી સ્થાન, અને એ મને એ શક્તિ, એ પરમતત્વ, એ દિવ્યતાનો ભાવ આ મનુષ્ય શરીરના ઢોકળાના માધ્યમ દ્વારા ગુરુહરિ સાહેબ દાદા દ્વારા પ્રાપ્ત થયું છે. આ બીજી વાત. ત્યાંથી આટલો એકડો પાકો કરીને જેને સાહેબ દાદા ઉપાસના 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 કરે છે તે. અને બીજી વાત આવે છે હવે, આજ્ઞા. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં એમ કહ્યું છે કે ઉપાસના, આજ્ઞા અને સાધુને ઓળખવા એ ત્રણ વાના અવશ્ય જોઈએ. ઉપાસનાની વાત, હવે આવે છે આજ્ઞાની વાત, અને ત્રીજા સાધુને ઓળખવા. ઓળખવા એટલે સાધુનું મહાત્મ્ય સમજવું. અને કયા સાધુ એના પર નિર્દેશ થયા, મને મળ્યા છે તે, મારી નિકટ છે તે, જેની સાથે મને મૂક્યો છે તે, અને પછી જો આજ્ઞામાં રહીશું તો ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય છે. આવું અનાદિ બ્રહ્મ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કહી ગયા છે. આ ચોખ્ખી ચટ અને સિદ્ધિ સટ અને એકદમ સ્પષ્ટ વાત છે. પછી બીજું કંઈ કશું આગું પાછું ઊંચું નીચું બહાર અંદર કશું કરવાનું રહેતું નથી. અને એ અનુસંધાન પર લાવવા માટે આજ્ઞાની વાત કરીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે શું કહ્યું છે તો આજ્ઞાના બે વચનામૃત, સૌથી પહેલા ગઢડા પ્રથમનું છઠ્ઠું વચનામૃત, બંને એક એક ફકરાના વચનામૃત છે. અને બીજું વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું સોળમું વચનામૃત, ત્યાંથી શરૂ થાય છે. એમાં સાહેબ દાદાએ આપણને કેટલીક બાબતોમાં ટકોર કરી. આહાર, વિહાર, આચાર અને વિચાર, સમજો, આ પ્રાથમિક શુદ્ધિની વાત. એટલે કે ફાકી મસાલો કોણ ખાય છે? તો પ્રભુની સાક્ષીએ, પ્રભુની હાજરીમાં ગુરુના વચને પ્રમાણિકતાથી એને આટલો ઊંચો હાથ કરીને કહ્યું કે હું ખાઉં છું, જે સાહેબ દાદાએ અહીંયા કહ્યું કે સાધુ પાસે નિષ્કપટ રહેવું. હું જાણું છું, હું સમજું છું, આવું ન કરવું જોઈએ, પણ તોય થઈ જાય છે તે વાત પણ સાહેબ દાદાએ હમણાં જ સમજાવી. પણ પહેલો સ્વીકાર કરવો પડે, ઓનેસ્ટ અને સિન્સિયર, બહુ પ્રમાણિકપણે એમને કબૂલ કર્યું કે હું ખાઉં છું. સાહેબ દાદાએ પૂજાનું પૂછ્યું કે પૂજા કેટલા નથી કરતા, ગઈકાલે કંઠીની વાત કરી, ભૂતની બીકે પણ ઘણા બધા પછી કંઠી પહેરાઈ ગયા. આ રમૂજની વાત છે, પણ આવી નાની 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 બાબતોથી સાહેબે આપણને એકડે એકથી એકડો ઘૂંટાયો. અને એને મેં સાહિત્યિક ભાષામાં આધ્યાત્મિક પગથિયા તરીકે આહાર, વિહાર, આચાર અને વિચાર, અને છેલ્લું સાહેબ દાદાનું સૂત્ર છે, થિંક પોઝિટિવ, વિચાર. અને એક વાત સાંભળજો, સાહેબ દાદાના આશીર્વાદ, આજના જ પ્રવચનના શબ્દો, કે જો તમે ભગવાનનું કામ કરશો તો ભગવાન તમારું કામ કરી દેશે, ચિંતા નહીં કરશો. યોગી એક કલાક અઠવાડિયે, અને જવા આવવાનો સમય અઠવાડિયે, એક દિવસ એક કલાક, બે ત્રણ કલાક ભગવાનના ચોપડે, ભગવાનના ખાતે જે નિયમિત કાઢશે, ભગવાન એના માટે સમય કાઢશે, એ ખાતરીના આશીર્વાદ પણ સાહેબ દાદાએ આપ્યા. અને સ્વામિનારાયણ ભગવાને આ વાત શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં ભેદ પાડીને સરસ રીતે સમજાવી છે, સાધુના ધર્મ અને ગૃહસ્થિના ધર્મ. ત્યાગી અને ગૃહિણીનો મેળ નથી, કલ્યાણ સૌનું સરખું છે, પ્રાપ્તિ સૌની સરખી છે, અને આનંદની અનુભૂતિ પણ સૌને સરખી જ થવાની છે. આ બ્રહ્મ આનંદનું જે સુખ છે એ સૌને એક સરખું આવવાનું છે. ત્યાં સુધી પહોંચતા સુધીનો જે પ્રોસેસ છે એ સૌનો પોતપોતાનો અને અલગ અલગ છે, અને એની સંપૂર્ણ સ્વૈચ્છિક સ્વતંત્રતા આપી છે. તમે આવી આધ્યાત્મિક ઇતિહાસમાં આવી સાધના માર્ગ કદી ન હતો, ન હવે પછી થશે એની તો ખબર નથી, પણ વર્તમાન કાળે આપણને મળ્યો છે એના જેવી અદ્ભુત બીજી એક પણ વાત નથી. અમારા શબ્દોને બરાબર સમજજો, સ્વૈચ્છિક સ્વતંત્રતા આપી છે. તમારી ઈચ્છાથી તમારે કૂદકો મારીને કૂવામાં પડવું હોય તો પણ તમને છૂટ છે, અને તમારી ઈચ્છાથી તમારે કૂદકો મારીને ડુંગર ચડી જવો હોય તોય તમને છૂટ છે. સ્વૈચ્છિક સ્વતંત્રતા છે, ખુલ્લું. આ વાતને પાયામાંથી સમજવા માટે આહાર, વિહાર, આચાર અને વિચાર આ બાબત ઉપર ચિંતન કરજો, તિલક ચાંદલો કરજો, ગળામાં કંઠી પહેરજો, રોજ પૂજા કરજો, રોજ ધૂન કરજો, માતા પિતાને સવારે પ્રણામ કરજો, ઘરની બહાર નીકળો તો ઘર મંદિરના ઠાકોરજીને પ્રણામ કરી, પગે અડીને, ચરણ સ્પર્શ કરીને પગે લાગજો. બહુ પાયાની વાતો કરી છે, બાળમંડળની શિબિરમાં પણ કરે છે, યુવક મંડળની શિબિરમાં કરે છે, સત્સંગ સભામાં પણ કરે છે. અને એમ કહે છે, મારા ઈષ્ટદેવ, મારા ગુરુ અને મારા માતા પિતા એ રાજી ન થાય એવું મારે કશું કરવું નથી, બાકી જે કરવું હોય તે કરવાની છૂટ છે. એમની ભાષામાં આ બધી સ્વૈચ્છિક સ્વતંત્રતા આપણને મળી છે, અને એટલે આ શબ્દોનું હું પુનરાવર્તન કરું છું. પણ પાયો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, મારા ગુરુ ગુરુહરિ સાહેબ દાદા, અને ત્રીજું મને જન્મ આપનારા મારા જન્મદાતા, પાળી પોષીને મોટા કરનારા, લાડકોડને પ્રેમ આપનારા મારા માતા પિતા. જે વ્યક્તિને પોતાના પાલક પોષક માતા પિતા ભાઈ ભાંડુ પરિવારજનો માટે પ્રેમ નથી, માન નથી, સન્માન નથી, એ સંપ સુરત ભાવ એકતાની વાત સમજી જ કેવી રીતે શકશે? પાયાની વાત છે. અને એટલે સાહેબ દાદા આ વાત વારે વારે કરે છે, સંપ સુહૃદ ભાવ એકતા આપણું સૂત્ર છે. સમ સુરત ભાવ એકતા સાહેબ દાદાની પ્રસન્નતા, પણ એનો પાયો અહીંયા છે. એટલે આ ચાર મુદ્દાને, અને શાંતિદાદાએ કહ્યું એ પ્રમાણે તમે સાંભળ્યું, આ બધી વાતો સાંભળી, દરેકે પોતાની વાત કરી, મેં પણ મારી વાત કરી. અનુભવી જીવન મુક્તોએ જીવન સૂત્રો પકડાયા આપણને, જેને જે ગમ્યું જે રૂચ્યું. પહેલું તો તમે એને સાંભળ્યું, સારું છે. આ એક જ જગ્યા એવી છે, અમે ગમ્મત કરતા હતા, સંતો પણ ગમ્મત કરતા હતા કે સારું અહીં વાઈફાઈ જ ચાલતું નથી, નહીંતર ચાલુ સભા એ બધા પેલા રમકડા જોડે જ રમતા હોય. તમારે બોલો ને અમે સાંભળીએ છીએ ને, પણ સાથે સાથે પેલું રમકડા જોડે રમતા રહીએ, પણ અહીં તો હાલ ટાવર જ આવતું નથી. મેં કહ્યું આ શિબિર કરવા માટેનું બહુ સરસ સ્થળ છે, કહેવું જ ના પડે કે તમારા મોબાઈલ સ્વિચ ઓફ કરજો. એટલે તમે સાંભળ્યું, શાંતિદાદાએ આ વાત યુવતીઓની શિબિરમાં કરી હતી કે તમે સાંભળ્યું. પહેલી વાત, આ બધી જે વાતો થાય છે સાહેબ દાદા આટલું બધું હસાવે રમાડે જમાડે આનંદ કરે ને સાથે સાથે એક સોકટી મારીને મુદ્દાની વાત કરી દે, તો એ સાંભળ્યું પહેલી વાતે. અને જો સાંભળ્યું હોય તો એને સમજવાનો પ્રયત્ન કરો. સમજવાની ઉંમર છે 16 સાન અને 20 વાન. આ બાળકોની ગ્રીષ્મ શિબિર નથી, જે 16 વર્ષના બાળકોની અમે વેકેશનમાં કરીએ છીએ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર દીકરા દીકરીઓને, એ આ ગ્રીષ્મ શિબિર નથી. ભલે ઋતુ ગ્રીષ્મ હોય અને ગરમી લાગતી હોય, પણ આ યુવા શિબિર છે સક્રિય કાર્યકર્તાઓની, મંડળ સંચાલકોની અને સત્સંગના વડીલોની શિબિર છે. અને સાધુઓ બધા અહીંયા પોતાના જીવનની વાતો કરી રહ્યા છે. એટલે બીજી વાત કે જે સાંભળ્યું એ તમે સમજ્યા, અને જો સમજ્યા હોય તો ત્રીજું પગથિયું છે, તમે એનો સ્વીકાર કરો છો. કારણ કે આચરણમાં જો તમે સ્વીકાર્યું નહીં હોય તો એ આચરણમાં આવશે નહીં, અને જો સ્વીકાર્યું હોય તો એનું હવે સતત સ્મરણ રાખવાનું છે, સ્મૃતિ કરવાની છે, સતત સ્મરણ કરવાનું છે કે સાહેબે શિબિરમાં શું કીધું, શાંતિદાદાએ શિબિરમાં શું કીધું, મનોજભાઈએ શિબિરમાં શું કીધું. જ્યારે આવી શિબિરો પૂરી થાય ત્યારે સાહેબ દાદા એક વાત કરે, એક આપણને એક સંદેશો આપે કે હવે તમે જે આ વાતો સાંભળી છે ને એ તમારા ઘરે તમારા મંડળે જઈ અને તમે એ મહિમા ગાન એની ગોષ્ઠી તમે કરજો. તમારા પોતાના સ્વાધ્યાય માટે મહિમા ગાન એ મારા પોતા માટેનો સ્વાધ્યાય છે અને કદાચ હું કહીશ તો એક દિવસ એવો થશે કે મને રજિસ્ટર થશે કે હારું હું કહું છું એવું હું કરું છું ખરો. જે સાહેબ દાદાએ કહ્યું બોલો નહીં વર્તો, પણ એનો પહેલો પાઠ આવે છે બોલો તો ખરા. મંડળ કાર્યકર્તાઓ, સક્રિય સભ્યો, સંતો, સાહેબ દાદાનો આગ્રહ છે કે બોલતા થાઓ. મનમાં પડ્યું છે, દિલમાં જે છે તે બોલતા થાઓ, અને બોલશું તો કા બીજા કાન પકડશે કા આપણે જાતે કાન પકડીશું. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતનો મેળ બેસશે કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે ને એવો જો પોતે સમજે ને આ આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવાનો ઊંચે ઉપર ઉઠવાનો માર્ગ છે. એટલે જો સ્વીકાર્યું હોય તો એની સતત સ્મૃતિ કરો, અને સ્મૃતિ કરશું એટલે વણ સંભારે સાંભળી આવશે. સાહેબે પૂજા કરવાનું કહ્યું છે, સવારમાં ઉઠ્યા સ્નાન કર્યું એટલે પહેલું કામ પૂજા કરવાનું. કેટલી અદ્ભુત વાત કરી કે લાંબી મુસાફરીમાં ટ્રેનમાં નાયા નથી તો નાયા વગર પણ ઉપલા પાટિયા પર બેસીને પૂજા કર્યા વગર રહેવાય નહીં. ધન્યવાદ આપવો જોઈએ, ધન્યવાદ આપવો જોઈએ. સારું નાયા નથી ને શું કરીએ, અને એ તો કહે કે પૂજા કરવી, ઘેર હોઈએ તો પૂજા કરીએ, ટ્રેનમાં કંઈ પૂજા થતી હશે? કોઈ બૌદ્ધિક લૌકિક મૂલ્યાંકન નહીં, એક આજ્ઞા. જે મેં કહ્યું પહેલી વાત ઉપાસનાની, બીજી વાત આવે છે આજ્ઞાની, અને આજ્ઞાના આજ્ઞા પાલનના પગથિયા છે. અને તો તપ, ત્યાગ, વૈરાગ, દાન, પુણ્ય. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બધું આવી ગયું એના વચને, સાધુને ઓળખવા ને સાધુના સમાગમમાં રહીએ તો એ જ ટોકતા રહે, રોકતા રહે, સ્મરણ કરાવતા રહે. યોગી બાપા તો જાત તપાસ કરતા, પગે લાગીએ ને એટલે બોચીમાં હાથ નાખે, જુઓ કંઠી છે કે નહીં. અમારો અનુભવ, અને કંઠી જોઈને રાજી થાય તો કાનમાં આંગળી નાખીને હેત કરે, પ્રેમ કરે. સૌની પોતાની રીત હોય. કંઠી પહેરી છે, અમે બાળમંડળમાં ગાઈએ છે ને, કંઠી છે ડોકમાં, હા જૂઠું બોલાય નહીં, હા સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. ત્યાંથી સાહેબ દાદાએ વાત શરૂ કરી, શું ખવાય શું ના ખવાય, ક્યાં જવાય ક્યાં ના જવાય, કેવું બોલાય કેવું ના બોલાય. એટલે મેં કહ્યું આહાર વિહાર આચાર અને વિચાર, અને ગુણ લેવાનો અને આગળ વધવાનો જે માર્ગ, ગઢડા પ્રથમનું છઠ્ઠું અને સોળમું. ગુણાતીતાનંદ સ્વામીએ એમની એક વાતમાં એમ કીધું કે બે પ્રકારના સત્સંગી છે, તેમાં એક વિષય મળે તો રાજી થાય અને એક વિષય ટળે તો રાજી થાય. અને બીજી એક વાત કરી છે ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય, અને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા. કોણ કહે છે? આવી કેટલીક ટૂંકી ટૂંકી વાતો આપણને જીવન આચરણ અને વ્યવહારમાં, ગૃહસ્થી હોય તો ગૃહસ્થી, સંન્યાસી હોય તો સંન્યાસ ધર્મમાં, વિદ્યાર્થી હોઈએ તો વિદ્યાર્થી તરીકે, વ્યવસાયી વેપારી હોઈએ તો, જ્યાં હોઈએ ત્યાં જીવનને મંગલ અને આનંદમય બનાવવાનો બહુ સુંદર અને સુલભ સહેલો માર્ગ છે. મેં આપની સૌની વચ્ચે મારો આ આનંદ વહેંચ્યો છે, અને ગુરુહરિ સાહેબ દાદાએ કહ્યું એમ, છેલ્લે તો આપણા સૌને સહજા આનંદની પ્રાપ્તિ કરવી છે, સહજ આનંદની પ્રાપ્તિ કરવી છે. બહુ અદ્ભુત સ્થિતિ છે, બહુ અદ્ભુત નામ છે, બહુ અદ્ભુત પ્રાપ્તિ છે આપણે, અને જે આપણને સહજ સ્વાભાવિક અને રમતા જમતા અને આનંદ કરતા સહજતાથી પ્રાપ્ત થઈ ગઈ છે. જે સાહેબ સંન્યાસી હોય કે સંસારી હોય, સાહેબ મને ગમે છે તો એને જે ગમે છે એ પ્રમાણે મારે મારા જીવનને મઠારવું, એ આ શિબિરનો હેતુ છે. એને જે કહ્યું એ પ્રમાણે થોડુંક પણ રોજિંદા જીવનની આચરણમાં, પ્રેક્ટિસમાં લાવવો, એ આ શિબિરનો હેતુ છે. અને એ દ્રઢાવ સાથે, એમના આશીર્વાદ સાથે જ્યારે આપણે 23 તારીખે અહીંયા મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો પાટોત્સવ ઉજવીશું, ત્યારે આપણા હૃદયમાં પણ, આપણી પાંચેય ઇન્દ્રિયોના ભાવમાં પણ, અને જેના માધ્યમ દ્વારા આપણે સંસારના સુખ લઈએ છીએ તે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ સઘળાય ભાવોમાં ભગવાનને પ્રતિષ્ઠિત કરવા છે. એ ભાવ સાથે 23મી અંગ્રેજી તારીખ 23 માર્ચ સાહેબ દાદાનો પ્રાગટ્ય દિન, આપણે સદભાગી કે આપણા જીવનકાળ દરમિયાન એમનું પ્રાગટ્ય, આ પળ આ ક્ષણ અને હવે પછીનું જીવન ગાફલઈમાં વેડફવું નથી. જે વાત સાંભળી, જેને સમજ્યા, જેનો મેં હવે સ્વીકાર કર્યો છે, એને હવે મારે જીવન આચરણ પ્રેક્ટિસમાં મૂકીને સતત એના અનુસંધાને જ સ્મૃતિ સહિત જીવવું છે, એવો આપણા સૌનો સંકલ્પ અને એમના ઋઢ આશીર્વાદ, શાંતિદાદા જેવા સદગુરુ સંતોનો સ્નેહ પ્રેમ અને હૂંફથી આપણે સૌ સાથે મળીને આ લક્ષ્ય તરફ આગળ વધીએ માટેની બુદ્ધિ શક્તિ ભક્તિ અને સદગતિ આપે એ જ મંગલ પ્રાર્થના. જય શ્રી સ્વામી.